છે ને, ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે ને દૂધ અને દૂધની બનાવટની, એટલે એ લોકોને વધારે ને વધારે દૂધ ઉત્પાદન કરવું પડે. એના માટે ગાયોને ભેંસોને કૃત્રિમ ગર્ભાધાન કરાવે, વારંવાર કરાવે, જે 20 વર્ષ જીવી શકે એવા દૂધારૂ પ્રાણીઓ 4-5 વર્ષમાં ખતમ થઈ જાય છે. ઊભા રહેવાની તાકાત રહેતી નથી એનામાં, પછી દૂધ આપવાનું બંધ થઈ જાય છે. કારણ કે ઉપરા ઉપરી ગર્ભાધાન કરાવે દૂધ માટે કૃત્રિમ રીતે, અને એટલે પછી એ બધા જાય કતલખાને, અને કતલખાને જાય એટલે એમને પછી બીજી બધી આવક એમાંથી ઊભી થાય, બીફની, પછી એના ચામડાની, એને એના આંતરડાની, કેટલી વસ્તુની આવક એને ઊભી થાય. તો આ ખૂબ વધી ગયું છે, અતિશય વધી ગયું છે, કેમ કે દૂધ અને દૂધની વસ્તુની ડિમાન્ડ એટલી વધી ગઈ, ક્યાંથી પૂરું કરવાના, પૂરું નથી થઈ શકવાનું. તો પૂરું નથી થઈ શકવાનું તો આ જ વસ્તુ બને છે, અત્યારે બની રહી છે. અને એ લોકોના જે દૂધ કાઢવાના મશીનો લગાવે છે, એટલે અંદર એક ટીપું દૂધ ના રહે, પણ એ મશીનો દૂધ નીકળી જાય પછી બંધ કરવા જોઈએ. એના બદલે એમને એમ ચાલુ હોય ને ગાયોના ને ભેંસોના આંચળ ખેંચાયા જ કરે, ખેંચાયા જ કરે. કેટલો ત્રાસ શેના માટે? આપણી દૂધની ડિમાન્ડ માટે, દૂધની વસ્તુઓની ડિમાન્ડ માટે. ખાલી દૂધની ડિમાન્ડ હતી કે દૂધ દહીં છાશ સુધી કે ઘી સુધી લિમિટ હતું, ત્યાં સુધી એટલો વાંધો નહોતો. પણ હવે પનીર ને આઈસ્ક્રીમ ને કેટલી બધી વસ્તુઓ દૂધમાંથી બને, હવે એના માટે એટલા બધા દૂધનું ઉત્પાદન, ને એના માટે આ વસ્તુ બધી બને. તો જો દૂધની ડિમાન્ડ ઓછી થાય, દૂધની ડેરી પ્રોડક્ટ એની ડિમાન્ડ ઓછી થાય, તો જ આ રોકી શકાય એવું છે. બાકી તો કોઈ રસ્તો જ નથી. આના માટે તો ઘણું લિટરેચર, ઘણા વિડીયોઝ, બધું ઘણું આવી ગયું છે, ઘણો પ્રચાર થઈ ગયો છે આનો, અને ઘણા લોકો સર્વથા ત્યાગ બી કરે છે. જેનાથી નથી થતું એ ખાલી એકલું ખાલી દૂધ, દૂધ સિવાય હું કાંઈ નહીં લઉં, બીજી કોઈ પ્રોડક્ટ નહીં વાપરું દૂધની, એવી રીતના પણ ત્યાગ કરે. દૂધમાં બી લિમિટ મૂકી દે કે મને મારા પૂરતું 1 કપથી વધારે દૂધ એક દિવસમાં નહીં વાપરું. તો એમ પણ ઘણો ફરક પડે, તમે લિમિટ મૂકી દો તો બી ઘણો ફરક પડે. એટલે આ બધું માખણ છે, પનીર છે, તો બધું બંધ થઈ જાય. કેટલી વસ્તુ દૂધનું, આઈસ્ક્રીમો છે, તો કેટલું બધું દૂધ, 50% દૂધ બચી જાય. તો પછી આવું કરવાની જરૂર ના પડે, કરીને પછી ઉત્પાદન વધીને આપશે કોને, જો લેવા વાળા નહીં હોય તો. આ તો પૂરું જ નથી પડતું, એટલે ડે બાય ડે વધતું જાય છે, અને વધુમાં વધુ ગાય અને ભેંસો બધી કતલખાને જતી જાય છે. ખ્યાલ આવ્યો? પૂજ્યથી આશિતભાઈ, તમારા 3-4 સવાલ છે, એક પછી એક જવાબ આપું છું. પહેલો સવાલ છે, શું માતાજી કોઈના શરીરમાં પ્રવેશી પોતાની હાજરીની સાબિતી આપી શકે ખરા? જુઓ, માતાજી એ પણ દૈવી શક્તિ જ છે, એક પ્રકારના દેવ જ છે. દેવોને વૈક્રિય શરીર હોય, આપણે આપણા ચક્ષુ દ્વારા એ જોઈ શકીએ નહીં એમના શરીરને. જો વૈક્રિય શરીર વિશે છે ને, મેં પ્રશ્નોત્તર રત્નમાળા ભાગ 1માં સવાલ નંબર 282 થી 288માં વ્યવસ્થિત સમજાવેલું છે, એ વાંચી જાઓ. એમાં 5 પ્રકારના શરીર વિશે સમજાવ્યું છે. તો દેવો પોતાના વૈક્રિય શરીરની વિશિષ્ટ શક્તિના કારણે પશુ પક્ષી મનુષ્ય એ બધાના શરીરમાં પ્રવેશ કરી શકે છે ને પોતાની હાજરીની સાબિતી આપી શકે છે. પણ જેમાં પ્રવેશ થાય તે બધા ધૂણવા જ માંડે એવું જરૂરી નથી, એવું હોતું નથી. અને જેટલા ધૂણે તે બધા માતાજી જ છે એવું પણ માની લેવાની જરૂર નથી. આજકાલ છે ને ઠગ ને ધુતારાનું પ્રમાણ ઘણું વધ્યું છે, એ ધ્યાનમાં રાખો. ઓકે, તમારો બીજો સવાલ છે, જો કોઈ મને માતાજી આવે તો તે રૌદ્ર રૂપમાં જ કેમ આવે? અરે ભાઈ, એવું નથી હોતું કે માતાજી રૌદ્ર રૂપમાં જ આવે, તે સૌમ્ય રૂપમાં પણ આવે, પ્રેમ સ્વરૂપમાં પણ આવે, શાંત સ્વરૂપમાં પણ આવે. આપણી જેમ દેવો પણ રાગી દ્વેષી ઈર્ષ્યાળુ હોય છે, જેમ આપણે ક્યારેક ખૂબ ક્રોધી બની જઈએ તો ક્યારેક ખૂબ પ્રેમાળ, એવી રીતે ક્યારેક કોઈનાથી એમની આસાધના થઈ હોય, અભિનય થઈ ગયો હોય, તો એમના કહેવા પ્રમાણે ધારો કે ન કર્યું હોય તો એ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે, તો ક્યારેક સૌમ્ય શાંત અને પ્રેમાળ સ્વરૂપમાં પણ પધારે. ખ્યાલ આવ્યો? હંમેશ એ રૌદ્ર સ્વરૂપમાં જ આવે એવું નથી હોતું. હવે તમારો ત્રીજો સવાલ છે કે કોઈ પણ સમકીતી અથવા મિથ્યાત્વી દેવદેવી આપણી કર્મ નિર્જરાની યાત્રાને સરળ બનાવી શકે ખરા? જો કોઈ પણ દેવદેવીને અવધિ જ્ઞાન હોય, અવધિ જ્ઞાન એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાનનું અમુક લિમિટ સુધી જાણી શકે. અવધિ એટલે જ લિમિટ. આ લિમિટ દરેક દેવદેવીની અલગ અલગ હોય. કોઈ ઘણું દૂર સુધીનું જાણી શકે તો કોઈ ઓછું જાણી શકે, પણ જાણી શકે ખરા. હવે જે દેવદેવી તમને મદદ કરી રહ્યા છે તે જાણી શકે છે કે હવે તમને શું તકલીફ આવવાની છે, તમને કોણ તકલીફ ઊભી કરે છે, તે તકલીફમાં તમે કેવા આત્મ ધ્યાનમાં ડૂબી જઈને કેવા કેવા કર્મ બાંધી દેશો, તમને જે તકલીફ આવવાની છે તેમાંથી તમને બહાર કેવી રીતના કાઢવા, જેનાથી ગાઢ કર્મો ન બંધાય ને હળવેથી તમે તેમાંથી પસાર થઈ જાઓ, અને જે તકલીફ આવવાની છે તેમાં પણ તમે વધુમાં વધુ ક્ષમતા રાખી શકો એવી શક્તિ પ્રદાન કરે, એનાથી તમે ક્ષમતામાં રહીને વધુમાં વધુ કર્મ નિર્જરી શકો. આ રીતે કર્મ ખપાવવામાં દેવદેવી મદદરૂપ થઈ શકે. તમારો ચોથો સવાલ છે કે સમકીતી દેવદેવી આપણા માટે વંદનીય છે, પણ ક્રિયાકાંડમાં જોડાવવું એ મિથ્યાત્વ કહેવાય કે નહીં? અરે ભાઈ, ક્રિયાકાંડમાં જોડાવાની જરૂર શું છે? સત્વ હોય તો કોઈ ભૌતિક સુખની પણ માંગણી કરવી નહીં. હંમેશા એ જ પ્રાર્થના કરો કે હે માં, મારો મોક્ષ માર્ગ સરળ બનાવ, હું વધુમાં વધુ ક્ષમતા રાખી મારા કર્મોને ખપાવું અને મારો આત્મા મુક્તિને પામે, હું શાશ્વત સુખને પામું, એવું કરો. જો આપણા ધર્મગુરુઓ પણ હજી મોક્ષે નથી ગયા, એમાં દેવદેવીઓ પણ મોક્ષે નથી ગયા, પણ જેમ ધર્મગુરુઓ આપણને મોક્ષ માર્ગ પર ચડાવવામાં મદદ કરી શકે છે, તેવી રીતે દેવદેવીઓ પણ પોતાની વિશિષ્ટ શક્તિ દ્વારા આપણને મોક્ષ માર્ગ પર ચાલવામાં મદદ કરી શકે છે. અત્યારે આપણું સંગ્રહણ એટલું નબળું છે કે ગમે તેવું દુઃખ તકલીફ પડશે તો પણ આપણે ક્ષમતા ભાવે જ સહન કરી લેશું એવું નથી. ઉપરથી આપણે આર્ત ધ્યાનમાં ડૂબી જઈ ઢગલે ઢગલા કર્મ બાંધી દેશું. તેથી સમકીતી દેવદેવીની મદદ આપણે લઈએ છીએ, તેથી જ તો કેટલાય સૂત્રોમાં દેવદેવીનું રક્ષણ માંગ્યું છે. દેરાસરમાં પ્રવેશતા જ રક્ષક દેવોની મૂર્તિઓ મૂકી છે. ચાર ગાથાની થોઈમાં એક કડી અધિષ્ઠાયક દેવદેવીનું નામ આવે છે. આ બધું આપણા પાંચમા આરાના છેલ્લા સંગ્રહણ વાળા માટે છે. બાકી જે ચરમ શરીરી હોય, ચરમ શરીરી એટલે છેલ્લો ભાવ, તે જ ભાવે મોક્ષે જવાના હોય તે ચરમ શરીરી કહેવાય. એમને તો પહેલું જ સંગ્રહણ હોય અને એમનું સત્વ એટલું બધું મજબૂત હોય કે એમને કોઈ દેવદેવી સામેથી મદદ કરવા આવે ને તો પણ ના પાડી દે. મારી સ્વામી ભગવાનને ઇન્દ્ર પોતે સામેથી ઓફર કરી કે ભગવાન ઘણા બધા વિઘ્નો આવવાના છે, ઘણા બધા ઉપસર્ગ આવવાના છે, તો હું તમારી સાથે રહું. તો ભગવાને ના પાડી દીધી, કારણ કે ગમે તેવો ઉપસર્ગ આવે તો પણ સહન ક્ષમતા ભાવે કરવાનું સત્વ એમનામાં આવી ગયું હતું. અને જો મદદ લે ને તો નવા લેન દેનનો સંબંધ બંધાય, ને તે છૂટવા ના દે, નવા સંબંધ બંધાય પાછા ભોગવવા પડે, એટલે તમે છૂટી જ ના શકો, એટલે જ આ બધું મિથ્યાત્વ છે. તો હવે સમજાઈ ગયું હશે, પણ બીજી એક બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હા, પહેલા જ મેં કીધું તેમ જેટલા ધૂણવા માંડે તે બધા માતાજી જ હોય એવું માની લેવાને. અત્યારના સમયમાં તો ઘણા ઠગ ધૂતારા હોય છે, તેથી સાવચેત રહેવું. પછી માતાજીના નામે કોઈ હલકી પ્રકારના યંત્રાત્મા આવી ગયા તો હેરાન પરેશાન થઈ જાઓ. ક્યારેક કોઈ એવા દેવ આવી ગયા કે અતિશય રાગી દ્વેષી છે, ને એમનો જરા પણ આપણાથી આસાધના કે અભિનય થયો તો ક્રોધાવેશમાં આવી જઈ આપણું ધનર્પણર પણ કરી નાખે. એટલે જ તો કહેવત પડી છે કે દેવને દૂરથી નમસ્કાર સારા, ડુંગરા દૂરથી રળિયામણા. તો આ રીતે ખૂબ સોચી સમજીને આ બાબતમાં આગળ વધું. ખ્યાલ આવ્યો? ન સમજણ પડી હોય તો ફરીથી પૂછજો. This audio is by Subodhi Masalia. My contact number is 88500-88567. અલકાબેન ગૌતમ, USA થી. તમારો સવાલ છે, જૈન ધર્મ ઓરિજિનલી ક્યાંથી આવ્યો? દુનિયાના બીજા ભાગમાંથી કે ભારતમાંથી? જૈન ધર્મ શા માટે અને ક્યાંથી? મેં સાંભળ્યું છે કે આપણા એક તીર્થંકર વિષ્ણુ હતા, તે સાચું છે? રામ અને કૃષ્ણએ જન્મ લીધો ત્યારે જૈન ધર્મ હતો? જુઓ અલકાબેન, આ એક ચક્ર છે, રાઉન્ડ છે. રાઉન્ડને કોઈ સ્ટાર્ટિંગ કે એન્ડિંગ પોઈન્ટ ના હોય. હું એક આખું ચક્ર સમજાવું, એટલે તમને ફક્ત જૈન ધર્મ નહીં, બધા ધર્મ કેમ આવ્યા અને ક્યાંથી આવ્યા એની ખબર પડી જશે. 10 કરોડ અક્રોડી સાગરોપમનો અવસર્પિણી કાળ હોય અને 10 કરોડ અક્રોડી સાગરોપમનો ઉત્સર્પિણી કાળ હોય, એ બંને મળીને 20 કરોડ અક્રોડી સાગરોપમનું આખું એક કાળ ચક્ર બને. અવસર્પિણીના 6 આરા હોય અને ઉત્સર્પિણીના પણ 6 આરા હોય. અત્યારે આપણે અવસર્પિણીના 5મા આરામાં જીવીએ છીએ. અવસર્પિણીના 1લા આરા કરતા બીજો ઉતરતો, બીજા કરતા ત્રીજો, એમ એક એકથી ઉતરતા 6 આરા હોય. બધી જ રીતના આગળનાથી ઉતરતા. પહેલો આરો 4 કરોડ અક્રોડી સાગરોપમનો, બીજો 3 કરોડ અક્રોડી સાગરોપમનો, ત્રીજો 2 કરોડ અક્રોડી સાગરોપમનો, ચોથો 1 કરોડ અક્રોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા, પાંચમો 21,000 વર્ષ અને છઠ્ઠો 21,000 વર્ષ. આ 6 આરામાં માણસોની હાઈટ, આયુષ્ય, જમીનની સરસાઈ એ બધું કેવું હોય એ 6 આરાનું ડિટેલમાં વર્ણન મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં સવાલ નંબર 320-332માં સમજાવેલું છે, તે વાંચી જજો. પ્રશ્નોત્તર રત્નમાળાના 3 ભાગ બહાર પડી ગયા છે. હજી ના બસાવ્યા હોય તો કોઈ પણ એડમિનજી પાસે પ્રાપ્તિ સ્થાનની PDF મંગાવી તમારા નજીકના સેન્ટર પરથી બુક કલેક્ટ કરી લેજો. બુક ફ્રી ઓફ ચાર્જ છે. હવે અવસર્પિણી કાળ પૂરો થાય ને ઉત્સર્પિણી કાળ ચાલુ થાય તેમાં પણ 6 આરા હોય. પહેલા કરતા બીજો ચડિયાતો, એમ એક એકથી ચડિયાતા આરા હોય. અવસર્પિણીના છઠ્ઠા આરા પછી તરત જ ઉત્સર્પિણીનો પહેલો આરો આવે, એટલે અવસર્પિણીના છઠ્ઠા જેટલો જ અને જેવો જ ઉત્સર્પિણીનો પહેલો આરો હોય. અવસર્પિણીના પાંચમા જેવો બીજો, ચોથા જેવો ત્રીજો, ત્રીજા જેવો ચોથો, બીજા જેવો પાંચમો, અને અવસર્પિણીના પહેલા જેવો જ અને જેટલો જ ઉત્સર્પિણીનો છઠ્ઠો આરો હોય. આટલી સમજણ પડી ગઈ? તો હવે આપણે આગળ વધીએ. અને હા, એક ક્રોડા ક્રોડી સાગરોપમ એટલે કેટલો કેટલો લાંબો સમયગાળો, એ પણ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એકમાં સવાલ નંબર 27માં વાંચી લેજો. આ બધું જાણવું જરૂરી છે તો જ આ આગળનું સમજી શકશો. હવે આપણે અવસર્પિણીના પહેલા આરાથી ચાલુ કરીએ. ચાર કરોડા ક્રોડી સાગરોપમના પહેલા આરામાં અને ત્રણ કરોડા ક્રોડી સાગરોપમના બીજા આરામાં ધર્મ હોતો નથી. આ બંને આરામાં યુગલિયા જ જન્મે, એટલે કે એક સ્ત્રીને એક પુરુષ બાળકનું જોડું સાથે જ જન્મે, હરે ફરે ખાય પીએ ને મજા કરે. બીજા શબ્દમાં કહીએ તો જેમાં પશુઓ કાંઈ જ જાણતા નથી કે શું આત્મા છે, શું કર્મ છે, શું પાપ છે, શું પુણ્ય છે, શું જન્મ મરણના ચક્કર છે, તેમાં યુગલિયા ભલે ત્રણ પલ્યોપમના બે પલ્યોપમનું લાંબુ આયુષ્ય ભોગવે પણ ધર્મ કંઈ જ જાણતા નથી. એટલે પહેલો અને બીજો બંને આરા મળીને સાત કરોડા કરોડી સાગરોપમનો સમય તો ધર્મ વગરનો જ ગયો. હવે ત્રીજો આરો બે કરોડા કરોડી સાગરોપમનો, એમાં ત્રીજા આરાના અંતમાં આરો પૂરો થવાને 84 લાખ પૂર્વ 3 વર્ષ અને 8.5 મહિના બાકી હોય ત્યારે આદેશ્વર દાદાનો જન્મ. એમાં 1 લાખ પૂર્વ તો દીક્ષા પર્યાય, દીક્ષા લીધા પછી 1000 વર્ષે કેવળ જ્ઞાન, પછી ધર્મની દેશના આપી. એટલે આમ જોવા જાવ તો ત્રીજા આરાના 2 કરોડા કરોડી સમયમાંથી 1 લાખ પૂર્વનો સમય કાઢી નાખો, એટલા સમયમાં તો ધર્મ હતો નહીં. એટલે કુલ 3 આરાના 9 કરોડા કરોડી સાગરોપમમાંથી આશરે 1 લાખ પૂર્વનો સમય કાઢો, બાકીના સમયમાં કોઈ ધર્મની સમજ હતી નહીં. હવે ત્રીજા આરાના અંતમાં 1 લાખ પૂર્વ વર્ષમાં દાદાએ જુગલિયા ધર્મ નિવારી અને ધર્મ દેશના આપી. હવે તમે વિચારો, જે જે લોકો ધર્મની દેશના સાંભળીને ધર્મ અપનાવે છે તેમાં કોઈ પહેલેથી જૈન હોય કે વૈષ્ણવ હોય કે પંજાબી કે ક્રિશ્ચન હોય એવું તો હતું જ નહીં. જેટલા પણ ધર્મ અંગીકાર કર્યો તે બધા જુગલિયા જ હતા. આદિનાથ દાદાએ તો બધા માટે એક જ સરખો એક જ ધર્મ પ્રરૂપ્યો, પણ તે સમજવાની, તેને મૂળ સ્વરૂપમાં ગ્રહણ કરવાની, એને કડક રીતે પાળવાની દરેકની શક્તિ અલગ હોય. દરેકે પોતાની સમજ અને શક્તિ પ્રમાણે અપનાવ્યું. આવા અલગ અલગ માન્યતાવાળા અલગ અલગ જૂથ બની ગયા ને અલગ અલગ નામ ધારણ કર્યા. એક તીર્થંકર અને બીજા તીર્થંકર વચ્ચે ખૂબ મોટો સમયગાળો વીતી જાય. એક તીર્થંકરના ગયા પછી અમુક સમયગાળા સુધી તો બધું બરાબર ચાલતું રહે, એ પછી વધુ ને વધુ ફાંટા પડતા જાય, આમ ઘણી આંધાધૂંધી ફેલાઈ જાય, ધર્મ નામશેષ જેવો થઈ જાય. પછી બીજા તીર્થંકરનો જન્મ થાય, દીક્ષા લે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને પાછા એ જ ધર્મની પ્રરૂપણા કરે. જુઓ, દરેકે દરેક તીર્થંકર એક સરખો આત્માની મુક્તિ માટેનો જ ધર્મ પ્રરૂપે. કોઈ પણ તીર્થંકરની અંશ માત્ર પ્રરૂપણા અલગ હોય નહીં. હા, એમની ભાષા અલગ હોય, તીર્થંકર પોતાના સમયમાં જે લોકભોગ્ય ભાષા હોય તેમાં સમજાવે, પણ મૂળ સ્વરૂપ તો એક જ હોય. અત્યારે આપણે એને જૈન ધર્મ કહીએ છીએ, દરેકે દરેક તીર્થંકરના સમયમાં અલગ અલગ નામ હોઈ શકે. જૈન શબ્દ તો મહાવીર સ્વામીના ગયા પછી લગભગ ઘણા વર્ષે આવ્યો, પણ બધા જ તીર્થંકરોએ જે ધર્મ પ્રરૂપ્યો તે કેવલીએ પ્રરૂપેલો ધર્મ કહેવાય, અને તે એક અને એક જ હોય. એટલે તો ચાર શરણામાં કીધું, કેવલી પન્નતો ધમ્મમ શરણમ ગચ્છામિ એમ કહ્યું, કેમ કે એ શાશ્વત છે. જૈન ધર્મમ શરણમ ગચ્છામિ એમ ના કહ્યું, કારણ કે એ આપણે આપેલું ટેમ્પરરી નામ છે. ત્રીજા આરાના અંતથી શરૂ થઈ ચોથા આરાના અંત સુધી એક પછી એક 24 તીર્થંકર થાય છે. દરેક તીર્થંકર ધર્મની પ્રરૂપણા કરે છે, પણ બે તીર્થંકર વચ્ચેનો સમયગાળો ઘણો વધારે હોવાથી ધર્મ પાતળો પડે છે, આંધાધૂંધી ફેલાય છે, ધર્મ નામશેષ થઈ જાય છે. પાછા નવા તીર્થંકર કેવળ જ્ઞાન પામતા ધર્મની પ્રરૂપણા કરે છે, લોકો ધર્મ પામે છે. ફક્ત છેલ્લા બે તીર્થંકર વચ્ચે સમયગાળો ઓછો છે, ફક્ત 250 વર્ષનો જ સમયગાળો છે, એટલે એમાં બહુ ફરક પડ્યો નથી. હવે મહાવીર સ્વામી વિશે જાણીએ. ચોથા આરાના 75 વર્ષ અને 8.5 મહિના બાકી રહે ત્યારે મહાવીર સ્વામીનો જન્મ. 30 વર્ષ સંસારમાં, દીક્ષા પછી 12.5 વર્ષે કેવળ જ્ઞાન, અને એ પછી ધર્મની પ્રરૂપણા. બરાબર, તે સમયે સમાજ 4 વર્ગમાં વિભાજિત હતો, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર, અને આ વિભાગ પણ કામ પ્રમાણે હતા, ધર્મ પ્રમાણે નહીં. મહાવીરના સંવસરણમાં આ ચારેય પ્રકારના લોકો આવતા હતા. આગળના બધા જ તીર્થંકરની જેમ મહાવીર સ્વામીએ પણ આત્મધર્મની પ્રરૂપણા કરી, અને લોકોએ પોતપોતાની શક્તિને સમજ પ્રમાણે અપનાવી. મહાવીર સ્વામીના ગયા પછી અમુક વર્ષો સુધી તો બધું બરાબર ચાલ્યું, પણ ધીરે ધીરે એમાં ફાંટા પડતા ગયા. કોઈ અમુક જૂથ એવું બન્યું કે ભાઈ આટલા આકરા ઉપવાસ ને એકલા એકાંતમાં રહી આટલી ધ્યાન સાધના ને આવું બધું તો આપણાથી નથી થતું, તો ટોટલી ભૂખ્યા નથી રહેવાતું, તો આપણે એવો ઉપવાસ કરીએ કે જેમાં અનાજ ના ખાઈએ, ફળાહાર લઈએ, એવો ઉપવાસ કરીએ. એવું એક જૂથ બની ગયું, ને એ જૂથે કદાચ વૈષ્ણવ કે એવું કોઈ બીજું નામ ધારણ કર્યું. વર્ષો જતા ભગવાને પ્રરૂપેલા ધર્મમાં ઘણી શિથિલતા આવતી ગઈ, અને નવા નવા જૂથ બનતા ગયા, ને અલગ અલગ ધર્મના જૂથ ઊભા થયા. દરેક જૂથે પોતાની મતિ પ્રમાણે અને પોતાની સગવડતા પ્રમાણે પોતાના નીતિ નિયમો બનાવ્યા. આમ કેટલાય ધર્મ અસ્તિત્વમાં આવ્યા. એમાં જે લોકોએ મહાવીરની ધર્મદેશના પ્રમાણે એકદમ કડક નિયમો પાડી આ ધર્મને અપનાવ્યો એવો જૈન કહેવાયા. આ પાંચમા આરાની જડ અને વક્ર બુદ્ધિને કારણે જૈનોમાં પણ ઘણા ફાંટા પડી ગયા. મહાવીરે બતાવેલા ઉચ્ચ ક્ષમાપૂર્ણ પ્રેમપૂર્ણ શાંતિપૂર્ણ ધર્મને ભૂલી જઈ અમે જ સાચા છીએ એ સાબિત કરવા વેર ઝેર ઝઘડાને ધમાલમાં પડી ગયા. દુર્ગતિમાં ઘસડી જનાર આવા રસ્તા પર અટવાઈ ગયા, ને એને જ ધર્મ સમજી બેઠા. એમાંથી જેટલા જલ્દી બહાર નીકળી એકતાનો માર્ગ અપનાવશે એટલા મોક્ષ માર્ગની નજીક આવી શકશે, બાકી તો દુર્ગતિ નક્કી જ છે. તો હવે ખ્યાલ આવ્યો કે તીર્થંકરોએ પ્રરૂપેલા ધર્મ વખતે કોઈ આ અલગ ધર્મ હતો નહીં, પણ સમય જતા ધર્મના નવા નવા જૂથ ઉદ્ભવ પામ્યા. હવે આગળ જુઓ, ચોથા આરાના અંતમાં છેલ્લા તીર્થંકર મહાવીરજી થયા, પછી હવે પાંચમા અને તે પછી છઠ્ઠા આરામાં કોઈ તીર્થંકર થશે નહીં, કોઈ ધર્મની પ્રરૂપણા કરશે નહીં. પાંચમા આરાના અંત સુધીમાં પહેલા જૈન ધર્મ અને ધીરે ધીરે બધા જ ધર્મ નામશેષ થઈ જશે. છઠ્ઠા આરાના 21,000 વર્ષ પૂર્ણ થતા ઉત્સર્પિણીનો પહેલો આરો ચાલુ થશે. તે બિલકુલ અવસર્પિણીના છઠ્ઠા આરા જેવો જ હશે. એ તો સમજી શકાય એવું છે ને કે છઠ્ઠા આરામાં બધું જ વિનાશ થઈ ચૂક્યું છે. તે એકદમ ચમત્કાર થઈ જાય ને પાછું આવી જાય એવું તો બને નહીં ને. એકદમ ઓઝોનનું પડ બની જાય, જમીનની સરસાઈ આવી જાય, ધર્મ આવી જાય એવું તો બની શકે જ નહીં ને. માટે ઉત્સર્પિણીનો પહેલો આરો આપણા છઠ્ઠા આરા જેવો જ, એમાં કોઈ ધર્મ નહીં હોય. ઘણા એમ માંગતા હોય છે કે મારે છઠ્ઠા આરામાં જન્મ નથી લેવો. તેઓ જાણતા નથી કે છઠ્ઠા જેવો જ પહેલો આરો છે ઉત્સર્પિણીનો, તો તેમાં જન્મ લેવો છે. જ્યારે કંઈ જાણતા જ નથી તો શું માંગ માંગ કરો છો? માંગ્યા વગર ન જ રહી શકતા હો તો ફક્ત મોક્ષ માંગો, એ સિવાય કાંઈ માંગવા જેવું છે જ નહીં. તો હવે ઉત્સર્પિણીનો બીજો આરો પણ આપણા પાંચમા આરા જેવો, એમાં પણ કોઈ તીર્થંકર જન્મ નહીં લે એટલે ધર્મ નહીં હોય. હવે ત્રીજા આરાના 3 વર્ષને 8.5 મહિના વીત્યા પછી ઉત્સર્પિણીના પ્રથમ તીર્થંકરનો જન્મ થશે. કેવડી પ્રરૂપેલો ધર્મ લોકો પામશે. જુઓ વચ્ચે 84,000 વર્ષનો ગાળો આવી ગયો ને. પાંચમો અને છઠ્ઠો આરો ઉત્સર્પિણીનો 21,000 વર્ષનો અને પહેલો અને બીજો ઉત્સર્પિણીનો 21,000 વર્ષનો, એટલે ટોટલ 84,000 વર્ષ પછી કેવડી પ્રરૂપેલો ધર્મ લોકો પામશે. તેમનું આયુષ્ય વગેરે ભગવાન મહાવીર જેટલું જ હશે. આ ઉત્સર્પિણીના 24માં ને ઉત્સર્પિણીના પહેલા બંને સરખું. ત્યારબાદ ક્રમથી 22 તીર્થંકરો થશે, જેમ ઉત્સર્પિણીમાં કેવળી ધર્મ પ્રરૂપના સમજાવીને એમ જ ઉત્સર્પિણીમાં થશે. ચોથા આરાના 3 વર્ષને 8.5 મહિના વીત્યા બાદ 24માં તીર્થંકરનો જન્મ થશે ઉત્સર્પિણીના. એમનું આયુષ્ય વગેરે બધું આદિનાથ દાદા જેવું હશે, ઉત્સર્પિણીના પહેલા તીર્થંકર જેવું. તેમના મોક્ષે ગયા પછી રાજધર્મ ને ચારિત્ર ધર્મ વિચ્છેદ થશે. પછી અકર્મ ભૂમિ જેવો જુગલિયા કાળ પાછો રહેશે. તે ઉત્સર્પિણીનો 5મો આરો 3 કરોડાકરોડી સાગરોપમ અને 6ઠો આરો ઉત્સર્પિણીનો 4 કરોડાકરોડી સાગરોપમ, એટલે જુગલિયા કાળ રહેશે એટલે એમાં કોઈ ધર્મ રહેશે નહીં. ઉત્સર્પિણીના 6ઠા આરા પછી તરત જ ઉત્સર્પિણીનો પહેલો આરો, જે મેં પહેલાથી સમજાવ્યો એ 4 કરોડાકરોડી સાગરોપમનો અને બીજો 3 કરોડાકરોડી સાગરોપમનો, એ પણ જુગળિયા કાળ રહેશે, તેમાં પણ કોઈ તીર્થંકર થશે નહીં. હવે ત્રીજા આરાના અંતમાં તીર્થંકરનો જન્મ થશે, ધર્મનું પ્રવર્તન થશે જેમ પહેલાં સમજાવ્યું તે. આમ ઉત્સર્પિણીના છેલ્લા તીર્થંકરથી અવસર્પિણીના પહેલા તીર્થંકર સુધીનો, એટલે કે લગભગ 17 થી 18 કરોડાકરોડી સાગરોપમ, તો ફક્ત જુગલિયા ધર્મ હોય છે કે જુગલિયા કાળ હોય છે, કેવલી પ્રરૂપેલો ધર્મ હોતો નથી. હવે આગળ સમજાવ્યું તેમ અવસર્પિણીના ઘણા સમયના આંતરે એક એક કરીને 24 તીર્થંકર થાય છે. તીર્થંકરના ગયા પછી વર્ષો જતા પોતાની મતિ અને શક્તિ પ્રમાણે ધર્મને અપનાવે છે અને નવા નવા ધર્મના નામે જૂથ બનતા જાય છે. આમ એક અવસર્પિણી કાળ અને એક ઉત્સર્પિણી કાળ મળીને એક કાળચક્ર 20 કરોડાકરોડી સાગરોપમનું બને છે. આમ અનંતા કાળચક્ર વહી ગયા અને અનંતા કાળચક્ર થશે અને આમ જ આ દુનિયા ચાલશે. તો સમજાઈ ગયું કે શું છે ધર્મ, કેવી રીતે ધર્મ ઉદ્ભવ પામે છે, કેવી રીતે નામ શેષ થઈ જાય છે, પાછો ફરીથી ઉદ્ભવે છે. ઓકે, આ ઓડિયો 4-5 વાર સાંભળજો અને સમજજો. બીજા ધર્મીઓને સમજાવવા જવાની જરૂર નથી, આપણે પોતે સમજીએ તો પણ ઘણું. સમજીને પછી આપણા ઊભા કરેલા વાડાની દિવાલો તોડી એક થઈ શકીએ તો સોનામાં સુગંધ ભળી જાય, મોક્ષ નજીક થઈ જાય. હવે તમારો બીજો સવાલ છે કે રામ અને કૃષ્ણ વખતે જૈન ધર્મ હતો. જુઓ, નેમનાથ દાદાના સમયમાં કૃષ્ણ હતા એટલે તે વખતે કેવલી પ્રરૂપેલો ધર્મ તો હતો જ, એનું નામ જૈન ધર્મ નહોતું. જેનામાં આટલા કડક નિયમો પાળી ઉચ્ચ ચારિત્ર પાળવાની અને ધ્યાન સાધના દ્વારા કર્મો ખપાવવાની શક્તિ હતી તેવો ક્ષત્રિય કહેવાતા હતા. તેઓ ભૌતિક યુદ્ધ પણ લડી શકતા અને વિષય કસાયો સામે આંતરિક યુદ્ધ લડી આત્માને મુક્તિ પણ અપાવી શકતા હતા, એટલે જ ક્ષત્રિય ઉચ્ચ કુળ કહેવાતું. એટલે જ તો ભગવાનને બ્રાહ્મણીની કુક્ષીમાંથી લઈ ક્ષત્રિયાણીની કુક્ષીમાં મૂકવામાં આવ્યા, જેથી તેમનો પ્રથમ સંગ્રહણ વાળો મજબૂત શરીરનો બાંધો બને, જે અંતર શત્રુને મહાત કરી મોક્ષ લક્ષ્મી પામી શકે. રામ ભગવાન પણ કેવલી પ્રરૂપેલો ધર્મ પામેલા હતા, તેથી તો તે જ ભવે ધ્યાન સાધના કરી સિદ્ધિપદને પામ્યા છે. ત્રીજો તમારો સવાલ છે કે આપણા એક તીર્થંકર વિષ્ણુ હતા તે સાચું છે? જુઓ, એવી ભ્રમણા લોકોમાં કેમ આ રીતે સમજાવું? જ્યારે આ અવસર્પિણીના ત્રીજા આરાના અંતમાં આદિનાથ દાદા વિહરમાન હતા ત્યારે મહાવીર સ્વામીનો જીવ તેમના પૌત્ર રૂપે મરીચી નામે હતો. આ મરીચીએ આદિનાથ દાદા પાસે સંયમ ગ્રહણ કરેલો, પણ સુકોમળ શરીરને કારણે તેઓ આટલા કડક નિયમો વાળું સંયમ જીવન પાળવાને અસમર્થ હતા. તેથી તેમણે પગમાં પાવડી એટલે કે મોજડી ધારણ કરી, માથા પર છત્ર ધારણ કર્યું, ભગવો વેશ ધારણ કર્યો, શિર ઉપર માથા પર ચોટી રાખી પોતે વિચરતા હતા દાદાની સાથે, દાદા જે ધર્મને પ્રવર્તમાં કરે છે તે જ સાચો છે એમ બધાને કહેતા. પણ એમના આ વેશને કારણે દાદાના સાધુ સમુદાયથી તેઓ અલગ પડી ગયા. પાછળથી એમને માનવાવાળું એક જૂથ તૈયાર થયું હશે, તે કદાચ અમુક કાળ વિતતા વૈષ્ણવ કહેવાયું હશે. મહાવીર સ્વામીનો આ ત્રીજો ભવ હતો, તે પછી તો તેમના બીજા 24 ભવ થયા, એટલે કે 27મા ભવે તીર્થંકર બનીને મોક્ષે ગયા. તીર્થંકરના ભવમાં તો તેઓ ક્ષત્રિય જ હતા, પણ અધકચરી માહિતીને કારણે એમના ત્રીજા ભવના ત્રિદંડીના વેશને કારણે લોકોમાં એવી માન્યતા હશે કે આપણા એક તીર્થંકર વિષ્ણુ હતા. આવ્યું સમજમાં? તો આશા રાખું છું કે હવે સમજમાં આવ્યું હશે કે શું ધર્મ છે, કેવી રીતે ધર્મ ઉદ્ભવ પામે છે, આ ધર્મચક્ર અને કાળચક્ર કેવી રીતે ફર્યા કરે છે, અલગ અલગ ધર્મના ક્ષેત્ર, ધર્મના ફાંટા કેવી રીતે પડે છે વગેરે વગેરે ખ્યાલમાં આવી ગયું હશે. તો બને તેટલો મેક્ઝિમમ આ ઓડિયો ફોરવર્ડ કરજો, જેથી ઘણાના મનનું સમાધાન થશે. છતાં કોઈને કાંઈ શંકા હોય તો મને વોટ્સએપ પર સવાલ કરી શકે છે. તમે મેક્ઝિમમ લોકોને ટેલિગ્રામ ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરો, જેથી તેઓ ડાયરેક્ટ સવાલના જવાબનો લાભ લઈ શકે. જો આ જે વાત કરી એ વાત ભરત અને ઐરાવત ક્ષેત્રની છે, જેવું ભરત ક્ષેત્રમાં હોય એવું જ ઐરાવત ક્ષેત્રમાં હોય, પણ મહાવીર ક્ષેત્રમાં કાયમ માટે વિચરતા તીર્થંકર હોય અને કાયમ માટે કેવલી પ્રરૂપેલો ધર્મ હોય. ખ્યાલ આવ્યો? હવે જો ધર્મ બાબતની આ વાત બરાબર સમજ્યા હો તો આપણે બીજાને ધર્મ વિશેની ખોટી ખોટી ચર્ચાઓ છોડી, બીજાના ધર્મ વિશેની ખોટી ખોટી ચર્ચાઓ છોડી ઝઘડા ધમાલ હુંસાતોસી કોર્ટ કચેરી આ બધું છોડી સહુ જૈનો એક બને, મળેલી આ રાઈના દાણા જેટલી ટૂંકી સી જિંદગીમાં આત્માનું કલ્યાણ કરીએ, આત્માને કર્મોથી મુક્ત કરીએ, મહાવીરના સાચા ભક્ત બનીએ. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.